आई है। धन्य धन्य तुम ही से काज सब आज भय, कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है, मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसे तुम धारी है, हो मेरी ऐसी दशा जैसे तुम धारी है। मोक्ष मार्गस्य नेतारम भीतारम कर्म भूवृताम, ज्ञातारम विश्व तत्वानाम वंदे तदगुण लब्धये। तत्वार सूत्र नामक ग्रंथ विराजमान छे। आपणे पहला अध्यायनी चर्चा करी रहा छे, जेमां ज्ञान संबंधी सूत्र चाली रहा छे। सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग कहीने आचार्य देवे अद्भुत मोक्ष मार्ग नु स्वरूप दर्शायुं छे, जेमां सम्यक दर्शन नी चर्चा आपणे करी। हवे आपणे सम्यक ज्ञान नी चर्चा प्रारंभ करी छे। सम्यक ज्ञान संबंधी जे बधा सूत्रो छे ए 9 नंबर ना सूत्र थी प्रारंभ थई गया छे। 9 थी लईने आगर 33 नंबर ना सूत्र सुधी बधा सूत्र सम्यक ज्ञान एटले के ज्ञान संबंधी छे, जेमां आपणे 16 नंबर ना सूत्र उपर आव्या छे। 9 थी लईने 15 नंबर ना सूत्र नी चर्चा आपणे थई, जेमां 13 नंबर ना सूत्र थी मति ज्ञान संबंधी चर्चा प्रारंभ थई छे, अने 19 नंबर ना सूत्र सुधी मति ज्ञान संबंधी चर्चा चाली छे। 20 नंबर ना सूत्र मां श्रुत ज्ञान नी चर्चा छे, अने आगर 21 नंबर ना सूत्र थी अवधि ज्ञान आदि जे आगर ना ज्ञान छे एनी चर्चा छे। 13 नंबर थी लईने 19 नंबर ना सूत्र सुधी मति ज्ञान नी चर्चा बहुत सुंदर आचार्य उमा स्वामी देवे लिखी छे। 2000 वर्ष पहला प्रथम संस्कृत ग्रंथ आ लखायु छे। सूत्र ना माध्यम थी वस्तु नु आखु स्वरूप आचार्य देवे दर्शाव्यु छे। 13 नंबर ना सूत्र मां मति ज्ञान ना आपणे बीजा नामो जोया। 14 नंबर ना सूत्र मां मति ज्ञान ना निमित्त कारण जे इंद्रिय ने मन ए आपणे एनी चर्चा करी। 15 नंबर ना सूत्र मां मति ज्ञान नो क्रम अवग्रह या अवाय अने धारणा के मति ज्ञान नो क्रम एटले के एनो विकास केवी रीतना थाय छे, एनु परिणमन केवी रीतना थाय छे एनी वात करी। अने आपणे हवे 16 नंबर ना सूत्र मां आव्या, जे सूत्र मां मति ज्ञान नो विषय समझायवो छे। ख्याल आवे छे ने? लास्ट टाइम आपणे आनी चर्चा प्रारंभ करी हती। मति ज्ञान नो जे विषय छे ए विषय केवा प्रकार नो छे एने 12 रीते आचार्य देवे समझायो छे। 6 जोड़का करीने 12 रीते मति ज्ञान नो विषय समझायो छे के मति ज्ञान जाणवामां कोने कोने जाणवामां केवी रीते जाणवामां समर्थ छे, तो एनी आपणे चर्चा करी रह्या छे। जेमां आपणे हमणां सुधी लास्ट लेक्चर मां जे 12 जे बोल छे ए 12 बोल आपणे जोया हता, अने एमांथी पहला 6 बोलनी ऑलमोस्ट चर्चा थई गई हती। आजे आपणे बीजा 6 बोलनी चर्चा प्रारंभ करवानी छे। कया बोल थई गया अने कया बोल बाकी छे? 6 बोल थई गया अने 6 बोल बाकी छे। कया 6 बोल थई गया? एक, एकविध, बहु, बहुविध, क्षिप्र, अक्षिप्र, आ 6 थई गया। एक, एकविध, बहु, बहुविध, क्षिप्र अने अक्षिप्र। छेल्ली चर्चा आपणी क्षिप्र अक्षिप्र उपर चालती हती, बराबर छे? अने एना पछीना जे 6 बोल छे एना पछीना 6 बोल कया हता? अने श्रुत, निस्तृत, पछी उक्त, अनुक्त अने ध्रुव, अध्रुव, आ 6 बोल बाकी छे, बराबर? आ 6 बोल नी चर्चा आपणे लेशो। क्षिप्र अक्षिप्र नी आपणे चर्चा करता हता। जो एनी परिभाषा जो जे स्लाइड अहींया तमने देखाय छे, जेमां बधी परिभाषाओ आईपी छे टीका माथी, तो एमां 393 नंबर नी स्लाइड जोवो। 393 नीचे नी स्लाइड छे। 393 नंबर नी स्लाइड मां क्षिप्र अक्षिप्र नी परिभाषा छे। जो शीघ्रता से पदार्थ का ज्ञान होना, क्षिप्र नो अर्थ एनी परिभाषा शीघ्रता से पदार्थ का ज्ञान होना, सामे वस्तुओ आवे अने एने शीघ्रता थी एटले फास्ट स्पीड नी अपेक्षा एने शीघ्रता थी ग्रहण करी लेवा। અને એની સામે અશિપ્ર કિસી પદાર્થ કો ધીરે ધીરે બહુત સમય મે જાનના અર્થાત શીર ગ્રહણ એટલે ધીરે ધીરે ગ્રહણ કરવું એનું નામ અશિપ્ર છે. શિપ્ર અને અશિપ્ર નો આ સિમ્પલ અર્થ છે. ખ્યાલ આવે છે? જેવી રીતના એક આપણે કહીએ ને ઉદાહરણની વાત કરીએ તો જે રીતના ઘણા જીવોનું ક્ષયોક્ષમ એટલું બધું ફાસ્ટ એટલે એટલું બધું શાર્પ હોય કે આ પંખો ચાલતો હોય તો એના જે પંખ ચાલે છે ને તો એ ચાલતા પંખાના પંખ ગણી લે કે કેટલા પંખા છે, કેટલા પંખા કેટલા પંખ છે. અગર એને ન ખબર હોય તો પંખો ચાલતો એને ગણી લે. બીજું એક્ઝામ્પલ કે જેવી રીતના ગાડી ટ્રેન જતી હોય ફાસ્ટ જતી હોય અને એટલું શિપ્ર જ્ઞાન એટલે એટલું શીઘ્રતાથી ગ્રહણ કરવાની કેપેસિટી હોય તો એના જે ડબ્બા છે ડબ્બા ગણી લે. આપણે ઉદાહરણ છે જે લૌકિક ઉદાહરણથી વાત સમજાવશું. પોઈન્ટ સમજાય છે? શિપ્ર અશિપ્રનો અર્થ જે રીતના લાસ્ટ ટાઈમ પણ આપણે વાત કરી હતી શતાવધાનીની, જે કૃપાળુદેવની આપણે વાત કરી હતી કે કેટલી બધી વસ્તુઓ એક સાથે સામે ફટાફટ આવે અને બે બધી જ વસ્તુઓનું ગ્રહણ ધ્યાનમાં થઈ જાય, એક વસ્તુ ભૂલાય નહીં, પછી આડી અવડી પૂછે તો પણ આવડે. તો આ ક્ષયોક્ષમનો બધો ખેલ છે. બરાબર સમજાય વાત? એ જ વાત અહીંયા ક્ષિપ્ર અશિપ્રમાં કહે છે. ઘણી વાર એવું થાય ક્ષયોક્ષમની એવી યોગ્યતા છે, સમજો વાત ને, રૂચિ ઉપર ઘણી બધી વાત નિર્ભર કરે છે. પોઈન્ટ સમજાય છે? ક્ષયોક્ષમ તો છે પણ એની સાથે રૂચિ ઉપર કે આપણને કયા પદાર્થને જાણવાની, કયા પદાર્થ સંબંધી, કયા ક્ષેત્ર સંબંધી આપણને રૂચિ છે એ વસ્તુઓ તમે જ માફ કરજો, એ વસ્તુ આપણે બહુ જલ્દી ગ્રહણ કરી શકશો. પોઈન્ટ સમજાય? જે રીતના એક્ઝામ્પલ છે કે કોઈ સિરિયલ જોતા હોય, એક્ઝામ્પલ છે કોઈ સિરિયલ જોતા હોય અને એની રૂચિ છે, સમજાય છે, તો એ એક સીનમાં જે પણ પાત્ર છે કોને કયા કપડા કઈ સ્ટાઇલના કપડા પહેર્યા છે, પછી પાછળની પણ વસ્તુઓની શું ડિઝાઇન છે, પોઈન્ટ સમજાય છે, સેટ કેવો છે, શું છે શું નહીં, કેટલી બધી વસ્તુઓ એક જ સીનમાં ગ્રહણ કરી શકે. સમજાય? ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? ગજબની વાત તો એ છે કે ક્ષયોક્ષમનો એવો ખેલ છે, રૂચિનો એવો કમાલ છે કે લૌકિક જે રીતના ધંધો વ્યાપાર છે કે પછી ઘરના કોઈ કામ છે, રસોઈ આદિ છે, કોઈ વસ્તુઓ બનાવવાની જે બધી રીત વિધિ છે, તો એ બધી વસ્તુઓને ગ્રહણ કરવામાં જ્ઞાન એકદમ એક્સપર્ટ. ધંધા વ્યાપારમાં તો જ્ઞાન એવું દોડે કે લાખો કરોડો અબજો રૂપિયાના સોદા કરી નાખે અને બધું યાદ રહે, પાછા હિસાબ કિતાબ બધું યાદ રહે, પાર્ટીઓના નામ યાદ રહે કે નહીં. અક્ષયભાઈ કેમ હસો છો? એટલે આપણે પાછળ જોવાની જરૂર નથી. સમજાય? હું શું કહેવા માંગુ છું સમજો. પાર્ટીઓના નામ યાદ રહે, કોનાથી પાસેથી કેટલા લેવાના છે, કોને કેટલા દેવાના છે, કઈ પાર્ટીનો ઓર્ડર આવી શકે, કયોનો આવ્યો કયોનો ફેલ થયો, સ્ટાફનું આ તે, કયા ડિપાર્ટમેન્ટમાં કયું કોણ કેવું છે, એક એમ્પ્લોયીનું બધું જ બાયોડેટા આ તે. બોલો, એક સિમ્પલ છે કે નહીં? યાદ રહેશે કે નહીં? આટલું જ્ઞાન ક્ષિપ્ર એટલે આટલું જ્ઞાન ગ્રહણ કરી શકે છે. એટલે બે શરત આવી હતી તમને યાદ, લાસ્ટ ટાઈમનો પોઈન્ટ યાદ હોય તો, ક્ષયોક્ષમ અને વિશુદ્ધિના આધારે આ કાર્ય થાય છે. બોલો. અને એ જ વ્યક્તિને, એક્ઝામ્પલ છે, એ જ વ્યક્તિને જેને આટલું બધું જ્ઞાન દોડે છે દુનિયાદારીમાં, દુનિયાદારી શબ્દ સમજી લેજો, દુનિયાદારીમાં પોલિટિક્સનું એટલું બધું જ્ઞાન હોય કે 2 કલાક 3 કલાક તો આમ બોલી નાખે પોલિટિક્સ વિશે, એટલું બધું નોલેજ, એટલું બધું નોલેજ, આમ પેપર આમ ફેરવે તો એને બધું ખબર પડી જાય કે શું આવ્યું ને શું ન્યૂઝ ના તેને એક ખ્યાલ આવે છે પોઈન્ટ. અને એ જ વ્યક્તિને અગર અહીંયા 6 દ્રવ્યના નામ કે 3 લોકનું સ્વરૂપ કે જે પણ કોઈ પણ અહીંયાના પ્રકર ધર્મ અધર્મ ભૂલી ગયા, ના ના ઉભારો, અને 2 મહિના પછી પૂછે તો કે 6 હતા, અચ્છા પતિ. બોલો, ખ્યાલ આવે છે? પ્રેક્ટિકલ મેં તો ઘણા બધા ઉદાહરણ જોયા છે, કારણ કે 20 વર્ષથી ઘણા બધા લોકોના પરિચયમાં આવી છું, 15 વર્ષ તો પાકા જ. પોઈન્ટ સમજાય છે? તો આપણને ખરેખર એમ થાય કે કેવું છે ને, બહારનું બધું જ જ્ઞાન થઈ શકે, આ તો એક રૂચિ. હવે આનું શું કારણ છે? મને તો આનું શું કારણ, જેવી રીતના અમે લોકો શાસ્ત્ર વાંચતા હોય તો એટલું બધું આમ સરસ રીતે બધું સમજાય જાય, અને કોઈ એમ કે તને યાર આટલો ફોન ઘણી વાર થઈ જાય, આટલો ફોનમાં આટલું કરતા નથી આવડતું યાર, આટલું અહીંયા ત્યાં ટ્રાન્સફર કરતા નથી આવડતું, તો આટલું યુઝ કરતા નથી આવડતું, આટલું એક એપ ડાઉનલોડ કરતા. હવે એપ ડાઉનલોડ કરવી એટલે જેમ થાય કે શું છે, એપ ડાઉનલોડ કરવી એટલે શું ડાઉનલોડ કરો, આપણે અપલોડ થઈ ગયા, એટલે એમ થાય કે નથી આવડતું ભાઈ કરી આપો ના. બોલો, આ શું છે કો? અને ગુરુદેવનું પ્રવચન ચાલતું હોય તો 25 પોઈન્ટ આમ એકદમ આમ ખ્યાલ આવી જાય કે ઓ આજે ગુરુદેવ આ કીધું, આજે ગુરુદેવ આ કીધું, આજે ગુરુદેવ આ કીધું, આજે આ કીધું. એનો આધાર શું છે કો? રૂચિનો આધાર છે. જેટલી જેટલી જે ક્ષેત્રમાં જેની જેટલી રૂચિ સમજાય છે એ ક્ષેત્રમાં એનું જ્ઞાન એટલી યોગ્યતાથી એનું જ્ઞાન પણ પરિપક્વ થશે. જોઈ લેજો તમે ઘણા શોપિંગમાં એક્સપર્ટ. અરે તમે કોને તમને શું લેવું છે, તમે કોને તમને શું ખરે. અરે બાબા સમજાય છે. કોઈ પણ તમે ફીલ લો, મને તો અહીંયા કેવું છે, સમજાય છે. અહીંયા કે જે જેને રૂચિ છે એને વાતો એકદમ શીઘ્રતાથી ગ્રહણ થશે, વધારે માત્રામાં ગ્રહણ થશે અને ધારણામાં એવી જશે કે આગળ જઈને એનું પ્રલમન પણ થશે. આ ક્ષિપ્રનું સ્વરૂપ છે. પોઈન્ટ સમજાય છે. તમે વિચારજો, આ બધા શયોક્ષમના ખેલ છે. એક આચાર્ય દેવ એને એમના અંડરમાં 10,000 મુનિરાજનો સંઘ હોય, 10,000 તો ઓછા, ઘણી વાર તો વધારે, 10,000-12,000 મુનિરાજોના સંઘમાં આચાર્ય દેવ વિચારતા નાયક હોય આચાર્ય. હવે હું આમાં કહું છું ધર્મના ક્ષેત્રમાં પણ પોઈન્ટ સમજાય છે. હવે આમાં પણ ઘણી વાર ઘણાનો શયોક્ષમ ઓછો હોય પણ રૂચિ બહુ જોરદાર હોય, તો કેટલા બધા પ્રકારના મુનિરાજો એ સંઘમાં હશે કો ખ્યાલ આવે છે. કોઈકની ગ્રહણ શક્તિ વધારે, કોઈકની નહીં, કોઈકની ઓછી, કોઈકની આમ, કોઈકને એકવાર સમજાવવાથી ન સમજાય, કોઈકને 4 વાર સમજાવવું પડે એકને એકવાર. તો એ બધાની વચ્ચે આચાર્ય દેવ આ બોલના આધારે ક્ષમતા ધારણ કરીને બેસે છે. પોઈન્ટ મારે આ કહેવો છે, આ બોલના આધારે ક્ષિપ્ર. હવે સમજાય છે. ત્યાં એવું નથી કે રૂચિ નથી, પણ ક્ષયોક્ષમની જેવી યોગ્યતા છે એવું નથી, રૂચિ નથી. ઘણી વાર આપણને સમજવું પણ હોય પણ શયોક્ષમ સાથ ના આપતું હોય. દેવ રીતે સમજો, દેવ રીતે સમજો. રૂચિ નથી તો વિશુદ્ધિ નહીં ખીલે, પરંતુ વિશુદ્ધિ છે, રૂચિ છે, પણ શયોક્ષમ સાથ ના આપે તો પણ દીનતાનો અનુભવ નહીં કરતા. અને જરા શયોક્ષમ સાથ આપે તો એના બલ પર મહાન નહીં માનતા કે અમને કેટલું યાદ રહી જાય છે. આ સર્વાંગ બધું સમજો બરાબર, કારણ કે એક જ પોઈન્ટ છે કે ખરેખર તો આત્મકલ્યાણ માટે કે અનુભવ માટે જે અંતરંગ પુરુષાર્થ કરવાનો છે એ પુરુષાર્થ કરી શકવામાં બધા સંઘની પંચેન્દ્રજી સમર્થ છે. શિવભૂતિ મુનિરાજ શું હતા બોલો? રૂચિ નહોતી, વિશુદ્ધિ નહોતી, પરંતુ શયોક્ષમ સાથ નહોતો આપતો કે નમોકાર મંત્ર પણ યાદ નહોતો રહેતો. તો દીનતાહીનતા અને પામરતાનો અનુભવ ન કર્યો, પુરુષાર્થ પર બરાબર અડીખમ ઉભા રહ્યા અને એ જ ભવમાં કેવળ જ્ઞાન લઈને મોક્ષે પણ ચાલ્યા ગયા. પોઈન્ટ સમજાય છે. ક્ષિપ્ર ખ્યાલ આવ્યો એકદમ. એક એકવિધ બહુ બહુવિધ નું પણ ખ્યાલમાં આવ્યું હતું. અજ્ઞાની શું કરે છે? એકવિધમાં બહુવિધ અને બહુવિધમાં બસ આ જ કરે છે અજ્ઞાની. અને એક એક એકની સાધના કરવાથી જીવનું કાર્ય થવાનું છે. બહુવિધ જ્ઞાનના વિષય બને, બહુ જ્ઞાનના વિષય બને, પરંતુ કાર્ય તો એક ને સાધીને થશે. એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એટલો ઉર્ધ્વ રહેવો જોઈએ કે ગમે તે ગે, ગમે તે વિકલ્પો, ગમે તેવા અનેક પ્રકારના ઓદૈક ભાવ, અનેક પ્રકારના આપણે કહીએ ઉદયો, પ્રસંગો, પરિસ્થિતિ બને, દેહનું પ્રણમન ગમે તે હોય, અરે ખંડ ખંડ જ્ઞાન, ક્ષયોક્ષમ જ્ઞાન, હીનાધિક જ્ઞાન ગમે તે હોય, પરંતુ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા જે એક રૂપ છે એમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. આ રીતે ભેદજ્ઞાન કરવાનું છે, કારણ કે આ બધું સાથે ચાલી રહ્યું છે. નાની વચ્ચે રહીને જ, વચ્ચે રહીને જ, કોઈને હટાવ્યા વગર, કોઈથી ભાગ્યા વગર, કોઈને ભગાવ્યા વગર, આ બધાની વચ્ચે રહીને જ આપણે આપણું કાર્ય કરવાનું છે. કાર્ય એ છે કે તું એકનો અનુભવ કર, એકને ઉર્ધ્વ રાખ, એકને મુખ્ય રાખ, એકનો અનુભવ અને એકનું વેદન કર, જે એકરૂપ જ્ઞાયક ભાવ છે. સમજાયું? ક્ષિપ્રા ક્ષિપ્રા. ચલો હવે આગળ વધીએ આપણે. આના પછીના બોલ છે, 6 બોલ છે આપણે લઈ લઈએ, પૂરું થઈ જાય આજે આ પ્રકરણ. આના પછીનો બોલ છે અનિસ્તૃત અને નિસ્તૃત. હવે જો આ બહુ સરસ છે, અનિસ્તૃત અને નિસ્તૃત શું કે છે, પછી આપણે આનું ઓલું કરશું, કન્ફ્યુઝન કરશું. અનિસ્તૃત નિસ્તૃતમાં બહુ સરસ વાત છે. પહેલા તો સમજો એની પરિભાષા વાંચીએ, એ વાંચી લઈએ. ચલો એક સમજાઈ જશે તમને પરિભાષામાંથી. અનિસ્તૃત અને નિસ્તૃત. નિસ્તૃત એટલે વિઝિબલ, પહેલા સમજાવો પછી પરિભાષા. નિસ્તૃત એટલે વિઝિબલ, વ્યક્ત, વ્યક્ત, વ્યક્ત શબ્દ સાંભળો છે ને, વ્યક્ત બરાબર છે. અને અવ્યક્ત. અનિસ્તૃત એટલે અવ્યક્ત, ઇનવિઝિબલ, સમજાય છે. અને નિસ્તૃત એટલે વિઝિબલ, વ્યક્ત, પ્રગટ, અજીન, પ્રગટ અને અપ્રગટ. જોડકા સમજાયા? પ્રગટ ની સામે, વ્યક્ત ની સામે, સમજાય છે. અનિસ્તૃત ની સામે, ઇનવિઝિબલ ની સામે. પોઈન્ટ સમજાય છે? એકદમ સરળ ખ્યાલ છે. એટલે અહીંયા કહેવાય માંગે છે કે જ્ઞાનનું પરિણમન, જ્ઞાનનું કાર્ય એ પ્રકારે ચાલે છે કે સામે વ્યક્ત વસ્તુ હોય અને એ વ્યક્ત વસ્તુની પાછળ જે અવ્યક્ત પદાર્થ છુપાયેલો છે એને જોઈ. આ કળા છે જે વ્યક્તની વચ્ચે અવ્યક્તને જોઈને, અવ્યક્તને ગ્રહણ કરીને અવ્યક્તને અનુભવી લે છે, એ જીવ પુરુષાર્થી. એટલા ગજબના બોલ છે આ 6 એ 6 12 એ 12 બોલ. મતિ જ્ઞાન ઇઝ, આ જે 12 બોલ છે ઇઝ રિયલી, અગર ડીપ સ્ટડી કરો તો આઈ કુડ ફાઇન્ડ, મને એવું લાગે છે કે આમાં આખું આપણે કહીએ ને કે જીવન જીવવાની કળા છે, આર્ટ ઓફ લિવિંગ છે. જ્ઞાનનું અદભુત પરિણમન છે, જ્ઞાનની સામર્થ બતાવી છે, જ્ઞાનની મહિમા કરી. આજ સુધી જ્ઞાનની મહિમા આવી, ક્ષરક્ષમની મહિમા આવી, જ્ઞાન સ્વભાવની મહિમા નથી આવી, જ્ઞાનની મહિમા નથી આવી. ધ્રુવ અધ્રુવમાં આવશે જે વાત બહુ સરસ. પહેલા સમજાયું, બોલ સમજાયો, અનિશ્રુત નિશ્રુતનો અર્થ સમજાયો, વ્યક્તની પાછળ નહીં, વ્યક્તને ત્યાં છુપાયેલો જે અવ્યક્ત પદાર્થ છે એને ગ્રહણ કરી લે, એ પુરુષાર્થી છે. કારણ કે વ્યક્તને તો બધા જોઈ લેશે ને, વ્યક્તને તો બધા જ પકડી લેશે. વ્યક્તને ગ્રહણ કરવામાં શું પુરુષાર્થ છે? જે રીતના હું કહું કે આ ઘી છે, બહુ પહેલા ઉદાહરણ આપતી હતી, હા આ ઘી છે, તો ઘીને તો બધા ઘી કહેશે કે નહીં? પકડજો જલ્દી, હવે મજા લો. ઘીને તો ઘી કહેશે ને, બોલો. હવે પુરુષાર્થી તો એ છે, મેં પૂછ્યું છે આ પહેલા, ઘણા બધાને યાદ પણ હશે, ઘાસમાં જેને ઘી દેખાય એ પુરુષાર્થી છે. એટલે ઘાસમાં ઘી હોય, ઘાસમાં ઘી, સમજાયું હિતુભાઈ? ઘાસમાં ઘી, ઘાસમાં ઘી, એ ઘાસ છે, ગાય ખાશે, પછી ગાય દૂધ આપશે, પછી દૂધમાંથી માખણ નીકળશે એમાંથી, પછી તો ઘાસમાં ઘી જોઈ લે છે એ ઘી પુરુષાર્થી છે. કારણ કે ઘી, પ્રગટ ઘી ને તો ઘી બધા કહી દે, પ્રગટ, હજી બોલું, પ્રગટ ભગવાન ને તો બધા જ ભગવાન કહી દે છે. પકડો પોઈન્ટ જલ્દી જલ્દી, પ્રગટ ભગવાન વેદી પર વિરાજમાન, સમોસામાં વિરાજમાન પ્રગટ ભગવાન ને તો બધા જ, વ્યક્ત ભગવાન ને તો બધા જ ભગવાન કહી દેશે. અરે પુરુષાર્થી પકડો, પુરુષાર્થી તો એ છે કે જે આ બધાની વચ્ચે જે આ વ્યક્ત છે, વ્યક્ત શું છે અહીંયા, વ્યક્ત શું છે? આ શરીર છે, સંયોગ છે, શરીર છે, હૃદય ભાવ છે, ક્ષયક્ષમની ધારા છે, વિકલ્પ છે, સંકલ્પ છે, આ બધાની વચ્ચે આ વ્યક્ત પદાર્થ અને તત્વોની વચ્ચે, અજીવ અને આશ્રવ જે વ્યક્ત તત્વ છે એની વચ્ચે જે અવ્યક્ત ભગવાન આત્માને જોઈ લે છે એ ધન્ય છે. ના સમજાય? કળા સમજાય? કળા. હવે તમે કીધું બધું હટાવો પછી ભગવાન દેખાય, એ નહીં દેખાય. આ બધાને દૂર કરો પછી ભગવાનનો અનુભવ થાય, આત્માનો અનુભવ થાય, સમ્યક દર્શન થાય, 3 કાળમાં નહીં થાય. જાઓ, જે જીવે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી એ જીવોએ વ્યક્ત સંયોગ સંયોગી ભાવમાં રહેલો અવ્યક્ત ભગવાન આત્મા જે છુપાયેલો, જે નવ, બહુ સરસ, નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ, અવ્યક્ત છે ને, નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિના જે દર્શન કરી લે છે એ જીવ પુરુષાર્થી. એટલે તો ગાઈએ છે, કેટલી વાર ગાઈએ છે, મુક્તિ મે વ્યક્ત હૈ જૈસા યહાં અવ્યક્ત હૈ વૈસા. આવી ગઈ લાઈન, મુક્તિ મેં યહાં, એનું તો જ્ઞાન થઈ ગયું, એની મહિમા આવી ગઈ, આર્યન ભગવાન સિદ્ધ ભગવાનની મહિમા આવી ગઈ. પણ તને તારા અવ્યક્ત ભગવાન આત્માની મહિમા ન આવે. તું 2-4 કલાક ભક્તિમાં બેસી ગયો, સ્વાધ્યાયમાં બેસી ગયો, ચિંતનમાં બેસી ગયો, ઓહો એ તો બધું થઈ ગયું, પરંતુ તને તારા નિર્વિકલ્પ અવ્યક્ત વચનાથી તેઓ જે ભગવાન આત્મા છે એની મહિમા નો આપણે કેમ રખડીએ છીએ? આપણે કેમ સંસારમાં પરિભ્રમણ કરીએ છીએ? આપણે કેમ ફૂટબોલની જેમ એક ગતિમાંથી બીજી ગતિમાં ફેંકાઈ રહ્યા છે? આપણે કેમ સમોષણમાંથી પાછા આવી ગયા અનંતવાર? આપણે કેમ મુનિ દીક્ષા ધારણ કરી તો કાર્ય ન થયું? અરે 11 ન પૂર્વનું જ્ઞાન થયું તો કાર્ય કેમ ન થયું? કારણ કે બધું વ્યક્ત હતું, એની મહિમા આવી, પણ એ બધાની વચ્ચે બધાને જાણનાર, એ બધાથી ભિન્ન, એ બધાથી અલિપ્ત, એ બધાથી અપ્રભાવિત, નિરપેક્ષ, પારિણામિક ભાવ, અવ્યક્ત આત્મા, કારણ પરમાત્મા, ધ્રુવ આત્મા, એકરૂપ રહેવાળો જ્ઞાયક ભગવાન આત્મા, સમયનો સાર એવો જે 3 કાળમાં ઉત્તમમાં ઉત્તમ પદાર્થ છે એની મહિમા નો આવે. એટલે રખડી રહ્યા છે, એટલે સાંભળી રહ્યા છે, અહીંયા બેઠા છે, રોજ સભામાં આવે. ગુરુદેવ કે રોજ આવો છો? હા રોજ આવીએ. ના ના, અમે રોજ આવીએ છીએ, રોજ આવીએ છીએ. જે રીતના મેં બહુ પહેલા એકવાર કીધું હતું કે કોઈ સ્ટુડન્ટ ગર્વથી એમ કે, અરે તમને ખબર છે હું તો 8 સ્ટેન્ડર્ડમાં 10 વર્ષથી છું. શું 8 સ્ટેન્ડર્ડમાં 10 વર્ષ થઈ ગયા? એટલે વોટ ડુ યુ મીન બાય દેટ? ગર્વની વાત છે કે શરમની વાત છે? તો ત્યાં તો લાગે છે શરમની વાત, અને કોઈ એવું બોલતું પણ નથી. અને અહીંયા પહેલા ગુણસ્થાનમાં તમને ખબર છે અમે પહેલા ક્યાંથી છીએ? પહેલા ગુણસ્થાનમાં અનાદિથી છીએ. મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે અનાદિથી પણ જે સંયોગ મળ્યા, જે ઉદય આવ્યા, એમાં એકાકાર થઈ ગયા. એમાં વ્યક્ત, જે વ્યક્ત, બધું જે વ્યક્ત છે એને તો જ્ઞાનમાં લીધું, એને વિષય બનાવ્યો, એમાં એકાકાર થયા, એમાં લીન થયા, એમાં એકત્વ કર્યું, એમાં સુખ બુદ્ધિ કરી, કર્તૃત્વ કર્યું, એકત્વ કર્યું, ભોક્તૃત્વ. અમે ખાધું, અમે પહેર્યું, અમે બોલ્યા, અમે ઓળ્યું, અરે એ બધું તો કર્યું, પણ એ બધાની વચ્ચે જે અવ્યક્ત ભગવાન આત્મા છે તે એને નહીં જોયું. તમને ખબર છે અન્ય મતીના જે ભગવાન છે એ જોડી જોડીને બને. આપણે લીધું છે ઘણી વાર. અને આપણા ભગવાન છે તોડી તોડીને બને, સમજાયું? જોડી જોડીને, તોડી તોડીને. ન સમજાયું? અચ્છા, લીધું નથી. સમજાયું કે નહીં? પેલા મેં શું કીધું એ સમજાયું? અન્ય મતીના ભગવાન જોડી જોડીને બને અને આપણા ભગવાન તોડી તોડીને, સમજાયું? એટલે આખો જે પથ્થર હોય એમાં જે શિલ્પકાર છે એને તો એ પથ્થરમાં એને ભગવાન દેખાય છે. આપણને અવ્યક્ત છે એને વ્યક્ત છે, સમજાયું? જે અવ્યક્ત છે એને વ્યક્ત થઈ ગયો, એના જ્ઞાનમાં વ્યક્ત થઈ ગયો, તો એ ભગવાનની પ્રતિમા વ્યક્ત થઈ ગઈ. ખબર પડે છે ને શું બોલું છું? ભગવાનની પ્રતિમા વ્યક્ત થઈ ગઈ. હવે વ્યક્ત પ્રતિમા ઉપર એની નજર છે, એનું ફોકસ છે, અને આજુબાજુના અનવોન્ટેડ જેટલો પાર્ટ છે એને તોડતો જાય છે, એને તોડતો જાય છે, તોડતો જાય છે, તોડતો જાય છે. અને બોલો શું થાય છે? પોઈન્ટ સમજાય છે? જે અવ્યક્ત ભગવાન, જે વ્યક્ત પથ્થરમાં જે અવ્યક્ત ભગવાન હતા, જે પ્રતિમા હતી, એ શું થઈ ગઈ? તો કે વ્યક્ત થઈ ગઈ. હજારો પ્રતિમા આ રીતે બને છે, હજારો પ્રતિમા. જેનો જયપુર જોવા એકાદ વાર, હજારો પ્રતિમા આ રીતે બને છે. આ જ વિધિ છે, આ જ વિધાન છે કે આખા અખંડ પથ્થરમાં તું આખો ભગવાન જોઈ લે. પ્રતિમા દેખાઈ રાખી, આપણને શું દેખાય? પથ્થર. અને શિલ્પકારને શું દેખાય? પ્રતિમા. એવી રીતના અજ્ઞાનીને શું દેખાય? શરીર. અજ્ઞાનીને શું દેખાય? પણ રાગ તો થયો ને, રાગ તો થયો. વ્યક્ત કોને કરી નાખ્યું? વ્યક્ત કોને કર્યું? પોઈન્ટ ખ્યાલમાં આવે છે? સમજાય છે? તમે તમારા દીકરો આવ્યો હોય ભણીને બે ચાર વર્ષ સ્ટ્રગલ કરીને, બોલો ઉપમા આવી ખ્યાલ આવે છે? અને આમ એકદમ આમ શ્રમ કરીને કે જોબ કરીને કે ભણીને આવ્યો હોય અને તમે ઘરે આવે ચાર વર્ષ પછી, બે વર્ષ પછી, પાંચ વર્ષ પછી, જે હોય તે, અને તમે આ તમે કહો કે બેટા તારી માટે, પપ્પા એમ કે બેટા તારી માટે ગિફ્ટ છે. શું વાત કરો છો પપ્પા? સારું થયું ગયો યુએસ માં, બરાબર છે? સમજો, તારી માટે ગિફ્ટ છે. હવે ગિફ્ટમાં શું આપે છે? તો કે ચાવી આપે છે ગાડીની, ગાડીની, હે ને, ગાડીની ચાવી આપી. તો શું આપ્યું? ગાડીની ચાવી આપી. વ્યક્ત શું છે? વ્યક્ત શું છે? અરે વ્યક્ત ચાવી છે, વ્યક્ત છે ચાવી. પકડો જલ્દી પોઈન્ટ, જો આમાં બધા કેવા ખીલી ઉઠે, હે ને? વ્યક્ત છે ચાવી. અને એના અવ્યક્ત જ્ઞાનમાં, એના જ્ઞાનમાં કોણ પ્રગટ થઈ ગયું? કોણ દેખાઈ ગયું? કોણ વ્યક્ત થઈ ગયું? વ્યક્ત છે ચાવી, પણ એને દેખાઈ ગઈ ગાડી. બોલો, પ્રસન્નતા ચાવીની નથી? ચાવી તો બે રૂપિયાની હોય, દસ રૂપિયાની હોય, પ્રસન્નતા કોની છે? બોલો બોલો. અક્ષયભાઈ આઈપી લાગે છે સમ્યકના, પોઈન્ટ સમજાય છે? તો વ્યક્તની મહિમા નથી, અવ્યક્તની મહિમા છે. એક કિરણ જોવો છો, બહુ ઉદાહરણ, હજારો ઉદાહરણ છે. એક કિરણ જોવો છો અને એમાં શું દેખાઈ રહ્યા છે? બોલો, સૂર્ય દેખાઈ રહ્યા છે. પોઈન્ટ સમજાય છે? સૂર્ય દેખાઈ રહ્યા છે. કેટલી ગજબ છે! જો એમાં એક બે વાત હજી લઈ લઉં, પછી આપણે આગળ વધીએ. વ્યક્ત અવ્યક્તની વાત કરી રહ્યા છે ને, સમજાયું? પેલા જો એનું ઉદાહરણ, એનું આ વાંચીએ. આપણે બહુ જ સરસ એની આ છે પરિભાષા છે. જો પરિભાષા જુઓ, આચાર્ય દેવ કહે છે ને કે તને ભગવાન દેખાયા, પણ ભગવાનમાં તને તારું સ્વરૂપ દેખાવું છે. કૈસી સુંદર જીન પ્રતિમા હૈ, કૈસા સુંદર હૈ જીન રૂપ. વ્યક્ત પકડજો મને, હું એટલે ગોતી હતી લાઈન. કૈસી સુંદર જીન પ્રતિમા હૈ, કૈસા સુંદર હૈ જીન રૂપ. હવે અવ્યક્ત પકડજો. જિસે દેખ કર સહજ દિખતા, સબસે સુંદર આત્મ સ્વરૂપ. જિસે દેખ કર सहज दिखता सबसे सुंदर आत्मस्वरूप। એટલે તો પ્રતિમાને સમ્યક દર્શન, જીન પ્રતિમાને ભગવાનને સમ્યક દર્શનનું પ્રબળ નિમિત્ત કારણ કીધું છે, પ્રબળ નિમિત્ત કારણ કીધું છે. પોઈન્ટ સમજાય છે? જેવી રીતના આ આપણે પહેલા આ વાંચીએ, પહેલા પરિભાષા વાંચીએ, એમાં પણ ઉદાહરણ છે. હજી એકાદ ઉદાહરણ લઈને આપણે આગળ વધશું. જો આ અનિશ્ચિત અને નિશ્ચિતની પરિભાષા છે 2 અને 394 નંબરની સાઈડ, બહુ સરસ છે. જો એક ભાગ કે જ્ઞાન સે આવી પ્રગટ થયું છે, એક ભાગ क्षण आंशिक आंशिक अंश अंश प्रगट एक भाग के ज्ञान से सर्व भाग का ज्ञान होना. कितनी सरस परिभाषा, एक भाग के ज्ञान से सर्व भाग का ज्ञान होना. जैसे बहुवच प्रसिद्ध उदाहरण है, जैसे पानी के बाहर निकली हुई सूंड को देखकर पानी में डूबे हुए पूरे हाथी का ज्ञान होना, एक भाग के अव्यक्त रहने पर भी જ્ઞાન ગોચર હોના. એક અવ્યક્ત છે, એક ભાગ વ્યક્ત છે. વ્યક્ત ને જોઈને કોનું જ્ઞાન થઈ ગયું? સુંડ ને જોયું અને કોનું જ્ઞાન થયું? પૂંછ ને જોયું અને કોનું જ્ઞાન થયું? દાંત ને જોયું, કોનું જ્ઞાન થયું? તો કે આખા હાથીનું જ્ઞાન. એક આંગળી પકડી છે બાળકની, તો બાળકની આંગળી પકડી છે કે બાળક પકડ્યો છે? જલ્દી બોલો, આંગળી પકડી છે કે બાળક પકડ્યો છે? પોઈન્ટ ખ્યાલમાં આવે છે? એવી રીતના અહીંયા જ્ઞાન પર્યાય વ્યક્ત છે. હવે લો, આમાં લો, આત્મામાં લો, પોતામાં લો. જ્ઞાન પર્યાય વ્યક્ત છે, જ્ઞાન વ્યક્ત છે. અને વ્યક્ત જ્ઞાનના માધ્યમથી એ લક્ષણ, લક્ષણ પણ કહી શકો, લક્ષણ એ લક્ષણના માધ્યમથી, જ્ઞાનના માધ્યમથી, વ્યક્ત અંશના માધ્યમથી કોને પકડી લે છે? આખા અંશીને, જ્ઞાનકને, અંશીને, ધર્મીને, પારનામિક ભાવને ગ્રહણ કરી લે અને એનો અનુભવ કરી લે. એનું નામ વ્યક્તમાં છુપાયેલા અવ્યક્તનો અનુભવ થયો. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? સમજાય છે? બે વ્યક્તિને સમજો, બે વ્યક્તિને નરેન્દ્ર મોદી સાહેબ 1 કરોડનો ચેક આપે. બોલો, સમજાયો? બે વ્યક્તિને 1 કરોડનો ચેક આપ્યો. એટલે એને એમ પૂછે, કોને કોને આપ્યો? એમ અરે આપ્યો, તમને આપ્યો, ચલો ને, અને એક મને આપ્યો, હું શું કામ ના લઉં? હવે સાંભળજો ઉદાહરણ. તો કે બે વ્યક્તિને માંથી તમને આપ્યો અને મને આપ્યો, બરાબર છે? હા, તો 1 કરોડનો ચેક આપ્યો. હવે 1 કરોડનો ચેક અહીંયા છે, 1 કરોડનો ચેક મારી પાસે છે. ઉપમા બી પકડજો પોઈન્ટ. હવે શું દેખાય છે વ્યક્તમાં? શું દેખાય છે? પોઈન્ટ ખ્યાલમાં છે? ચેક દેખાય છે, કાગળિયું દેખાય છે. ખ્યાલ આવે છે? હવે હું, અરે કઈ આપીને શું આપ્યું? કાગળિયું આપ્યું. કાગળિયું છે? બોલો, જેને વ્યક્ત, વ્યક્ત કાગળિયામાં જેને શું દેખાય જાય ધન્ય છે. અને શું દેખાય જાય છે? લૌકિકમાં તો બધું દેખાઈ જાય છે. 1 કરોડના ચેકમાં શું દેખાઈ ગયું? કરોડ રૂપિયો દેખાઈ ગયું. એમાંથી પછી જે વસ્તુ ખરીદશો એ દેખાઈ ગયું. અરે તો છોડો, હું કરોડપતિ થઈ ગયો દેખાઈ ગયું કે નહીં? બોલો, માનવા લાગ્યો કે નહીં? પ્રસન્ન થયો કે નહીં? તો એક કાગળનો ટુકડો તને પ્રસન્ન કરી શકે કોના બલ પર? કે વ્યક્તમાં છુપાયેલી અવ્યક્ત સામર્થના બલ પર. પોઈન્ટ એ, સેના બલ પર? સેના બલ પર? વ્યક્તમાં છુપાયેલી અવ્યક્ત સામર્થના બલ પર. એવી રીતના એક સમયની પર્યાય, એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય વ્યક્ત છે, પરંતુ એમાં છુપાયેલો આખો કેવળ જ્ઞાન, જેમાંથી અનંતી 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 કેવળ જ્ઞાનની પર્યાય અનંતકાળ સુધી નીકળે છે, એવો સામર્થશાળી અવ્યક્ત ભગવાન આત્મા જે જોઈ લે છે એ ધન્ય છે. કે એટલા શાંત થઈ ગયા, સમજાયું કે નહીં? આ કળા શીખવી પડશે. ખાલી સાંભળીને પ્રસન્ન થઈને જતા નથી રહેવાનું, આ કળા શીખવી પડશે. અરે ઉદય સંયોગની વચ્ચે દિખે ગે ઓર દેખે જાયક, બસ આ એક મંત્ર રાજ્ય જીવનમાં સાથે. ક્યાંય દુઃખી નહીં થાવ, ગેરંટી આપું છું, ક્યાંય દુઃખી નહીં થાવ. દિખે ગે ઓર દેખે જાયક, દિખે ગે દેખે જ્ઞાન, દિખે ગે જે વ્યક્ત છે અને એને અંદરમાં અવ્યક્ત ભગવાન આત્માની ખુમારી અને મસ્તી ઓછી ના. જગતમાં કોઈ વ્યક્ત ગે મારા ગાયકની સામે કોઈ મહાન નથી, કોઈ મહાન નથી. નિશ્ચયથી ઉત્તમ મંગળ શરણ ભૂત ઉત્તમમાં ઉત્તમ કોઈ અવ્યક્ત આત્મા હોય તો હું છું, સામર્થશાળી આત્મા હું છું. પોઈન્ટ સમજાય છે? પર્યાય ભલે હી પામર હો. બોલો, વ્યક્ત પર્યાય ને જોઈને દીનતા થાય ને? આવા વિચાર આવી ગયા, આવા વિકલ્પ આવી ગયા, આવા ઉદય ભાવ આવી ગયા, આવો ઉદય આવી ગયો. આહા, પર્યાય ભલે હી પામર હો, અંદર સે વૈભવવાન હું મેં, દેખા જબ અપને અંતર મેં, કુછ ઓર નહી ભગવાન હું મેં, પર્યાય ભલે હી પામર હો. ઓહો, વ્યક્ત પર્યાયમાં રાગાદી ભાવ, વ્યક્ત પર્યાયમાં ઔદયિક ભાવ, વ્યક્ત પર્યાયમાં સંયોગમાં ઉદય, વિચિત્રતા, પ્રતિકૂળતા ગમે તે હોય, પણ એ બધાની વચ્ચે અપ્રભાવિત રહેવા વાળો અવ્યક્ત આત્મા છે. સમજાયું? ખ્યાલ આવે છે? બરાબર. જે ડોક્ટરનું ભણતો હોય ને, ડોક્ટરનું ભણતો હોય, બરાબર છે, હજી તો ભણે છે, ભણે છે, પણ બહુ સિન્સિયર, બહુ સ્ટુડિયસ સ્ટુડન્ટ છે, મહેનતું છે. હવે વ્યક્ત ભગવાન, અરે વ્યક્ત ભગવાન નહીં, વ્યક્ત ડોક્ટરને જોઈ લેશે ને કોઈ બહુ મોટો ડોક્ટર, બહુ મોટો ડોક્ટર, એ વ્યક્ત ડોક્ટર જોવે છે, એની કેબિન જોવે છે, એના પેશન્ટ જોવે છે, એનું નામ જોવે છે, એની ફીસ જોવે છે, બધું જોવે ને. પોઈન્ટ સમજાય છે? તો એને એને દેખાય છે વ્યક્ત ઓલો ડોક્ટર, પણ એને શું દેખાય છે? અવ્યક્તપણે એ પોતાને ત્યાં મૂકી દે છે. આપણે એટલું નથી કરતા બસ, આપણે ભગવાનને જોઈએ છે, આપણે જીવની વાત માતા વાંચીએ છીએ, આપણે નિર્ગ્રંથ ગુરુઓના દર્શન કરીએ છીએ, પરંતુ એ પર્યાય, એ અવસ્થા ભવિષ્યમાં મારી થવાની છે, મારા આત્મા રૂપે પરણવાનો છે, એ પ્રકારે આપણે પોતાને ત્યાં મૂકતા નથી, એટલે મહિમા નથી આવતી. એટલે તો મહિમા કરી લે, આનંદ કરી લે, પોતાને ત્યાં જોઈ લે, હું પણ આવો બનીશ, હું મારી પણ કેબિન, મારું પણ, હું પણ મહેનત કરીશ. અરે બોલો, છે કે નહીં? સમજાય છે કે કઠિન પડે છે? વ્યક્ત અવ્યક્ત સમજાયું? નિસ્તૃત આવ્યું ને પરિભાષા. બહાર નીકળે હુએ પદાર્થ પ્રગટ પદાર્થ કા જ્ઞાન હોના, પૂર્ણ વ્યક્ત પદાર્થ કા જ્ઞાન ગોચર હોના. બરાબર, નિસ્તૃત અને અનિસ્તૃતની વાત થઈ. હવે આના પછીની વાત કરીએ. શું છે આના પછીની વાત? ઉક્ત અને અનુક્તની. બરાબર, હવે જો ઉક્ત અનુક્તમાં શું કે છે? ઉક્ત અનુક્ત અને પછી ધ્રુવ અધ્રુવ, ચાર બોલ બાકી છે. ઉક્ત અને અનુક્ત આ પણ ગજબ છે, આ પણ ગજબનો બોલ છે. હવે જોવામાં બહુ એકદમ પહેલા સિમ્પલ સમજાવું છું, પછી પરિભાષા આપણે વાંચશું. 395 ઉપર છે આની પરિભાષા. પહેલા જો એકદમ સિમ્પલ સમજો, પછી પરિભાષા વાંચ. ઉક્ત એટલે કહા ગયા, કહેલું, કીધેલું. સમજાયું? ઉક્ત એટલે કહા ગયા, કીધેલું, વ્યક્ત કરેલું. અને અનુક્ત એટલે ન કીધેલું, નહી કહા ગયા. પોઈન્ટ સમજાયો? પહેલા પોઈન્ટ સમજાયો? ઉક્ત એટલે, બોલો બોલો જલ્દી, ઉક્ત એટલે સાંભળજો, આમાં પણ બહુ મર્મ છે. ઉક્ત એટલે કહા ગયા, અને અનુક્ત એટલે નહી કહા ગયા. આટલું સમજાયું? નહી કહા ગયા. હવે આમાં શું કે છે? આમાં શું કે છે કે આપણને, હવે સાંભળજો, આપણે એમ કહીએ ને, આવે છે ને લાઈન, અપૂર્વ અવસરમાં લાઈન આવે છે, કહી ન શક્યા, કહી ન શક્યા તે પણ શ્રી કૃપાળુદેવ લખ્યું. કહી ન, શું લખ્યું હશે બોલો, શું વિચાર્યું હશે બોલો? ગજબની ખબર નહીં, મને તો ખબર નહીં, ગજબની નજરા કરી રહી જીવે, ગજબની નજરા કરી આ ભાવમાં. એટલી વિશુદ્ધતા, એટલું જ્ઞાન, એટલી પવિત્રતા, એટલી વિરક્તા, એટલો વૈરાગ્ય, શું ખબર ની અંદર શું મસ્તી કરીને ગયા, શું મસ્તી લઈને ગયા, શું લખી ગયા, શું કહી ગયા, શું જીવન જીવી ગયા. કલ્પનાની બહારની વસ્તુ છે. તમે એનું જીવન વાંચો તો તમને ખબર પડે. જ્ઞાનીઓનું જીવન વાંચવું જોઈએ, બાયોગ્રાફી હોય ને, વાંચવું જોઈએ, આપણને બહુ પ્રેરણા મળે. આપણા જીવનના ઘડતરમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે જ્ઞાનીઓનું જીવન. આપણે કલ્પના ના કરી શકીએ એવા એવા ઉપસર્ગોની અને પ્રતિકૂળતાઓની વચ્ચે પણ જીવો કેવા નિશંક અને નિર્ભય રહે. આપણે થોડું થઈ જાય તો આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું, કેટલું પેમ્પરિંગ જોઈએ, કાંઈ નહોતું ત્યાં. વિચાર કરો તમે, આપણે જે છે ને, આપણે આ છ ધારાના રચયિતા કોણ? દોલતરામજી. વાંચ્યું એમનું જીવન તમને ખબર પડે, વાંચ્યું બનારસીદાસજીનું જીવન તમને ખબર પડે. ટોડામાજી તમે વાંચ્યો, છ ધારાના રચયિતા દોલતરામજી, એટલી બધી આર્થિક સ્થિતિ, જીવનભર નબળી રહી, પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા હતા અક્ષયભાઈ, પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા હતા, ગોમતસારજી સામે રાખે, ગોમતસારજી ગ્રંથ શરૂ, એટલો ગજબનો વિશુદ્ધિ પવિત્રતા, એટલી ગજબની આત્મજ્ઞાની પુરુષ, અને સામે ગોમતસારજી રાખે, અહીંયા કામ કરતા જાય અને અહીંયા ગોમતસારની ચાર પાંચ ગાથાઓ યાદ કરતા જાય. વિચાર કરો તમે,
આપણને બહુ સુલભ બહુ બહુ ખરાબ ન લગાડતા, આપણને બહુ સુલભતાથી આ વાત મળી ગઈ છે ને ગુરુદેવશ્રીના માધ્યમથી. આપણને એની કિંમત ક્યારેક નથી આવતી, આપણને એની સુલભતા નથી, આપણને દુર્લભતા નથી સમજાતી, આપણને મનુષ્ય ભાવની દુર્લભતા નથી સમજાતી. મેં હમણાં વચ્ચે સ્વાધ્યાયમાં કીધું હતું કે એક 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 આપણે કહીએ ને કે ઘાસના બે ટુકડા કરો, ઘાસના બે ટુકડા કરો અને એને એક સમુદ્રના કિનારા પર રાખો અને એકને બીજા સમુદ્રના કિનારા ઉપર રાખો અને મને કોઈ બે ટુકડા ક્યારે મળશે? બોલો, ક્યારે મળશે બે ટુકડા? નહીં મળે. એટલી દુર્લભતા છે, ઇમ્પોસિબિલિટી છે, એટલી દુર્લભતાથી આ મનુષ્ય ભાવના વાતો મળી છે. પોઈન્ટ સમજાય છે? જો વાત કરીએ, ઉક્ત શું કીધું? કહી ન શક્યા તે પણ શ્રી. કેટલી વાર આપણે વાતો સાંભળીએ છીએ, ભગવાનના જ્ઞાનમાં, ભગવાનના કેવળ જ્ઞાનમાં જેટલું આવ્યું એનો અનંતનો ભાગ ઓમ ધ્વનિમાં આવ્યો. આવે છે કે નહીં વાત બોલો? અનંતનો ભાગ ઓમ ધ્વનિમાં આવે છે. ઓમ ધ્વનિમાં જેટલું આવે છે એનો અનંતનો ભાગ ગંધર પરમાત્મા જે ઉત્કૃષ્ટ અયોક્ષમના જ્ઞાનના ધારી એક અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગની રચના કરીને ઉભા થાય છે, એમના જ્ઞાનમાં અનંતનો ભાગ આવે છે ઓમ ધ્વનિમાંથી. એમના જ્ઞાનમાં જેટલું આવ્યું દ્વાદશાંગની રચના, દ્વાદશાંગ એટલે શું એની પણ આપણે મહિમા આવી જોઈએ. એ દ્વાદશાંગની રચના જ્ઞાનમાં થઈ અને એ જે જ્ઞાનમાં રચના થઈ એનો અનંતનો ભાગ તો આચાર્યોને આપે છે. ગંધર કાંઈ ન લખે, ગંધર પરમાત્મા લખે નહીં, ઉપદેશ આપે, એનો અનંતનો ભાગ આચાર્ય દેવને મળ્યો. અને જેટલું મળ્યું આચાર્ય દેવને એમની સાધના કરી એટલો એનો અનંતનો ભાગ લખી શક્યા અને એનો અનંતનો ભાગ આપણને મળ્યો છે. અને તો પણ જેટલું મળ્યું છે એનું આ ભાવમાં સમ્યક દર્શન માટે પર્યાપ્ત છે. પોઈન્ટ સમજાય છે? સમ્યક દર્શન માટે પર્યાપ્ત છે. હવે બહુ ગજબ, આપણને એમ થાય પ્રવચન સાંભળ્યું, સ્વાધ્યાય સાંભળ્યો એટલે આપણે એમ થાય કે બધું સમજાઈ ગયું. નથી સમજાઈ ગયું. જેટલું કીધું એનાથી અનંત ગુણો વધારે સમજવું પડશે. કહી ન શકાય, કહી નહીં શકીએ. ના સમજાય? પોઈન્ટ પકડાયો? જેટલું કીધું એનાથી અનંત ગુણો સમજવું પડશે. બરાબર સમજાય છે? જે રીતના કીધું કે આત્મામાં અનંત ગુણ છે, હવે અનંત ગુણ છે એનું અનંત ગુણો ભાવ ભાષણ તમારા જ્ઞાનમાં થવું જોઈએ જયારે વાત આવે કે આત્મામાં અનંત ગુણ છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? વાત હવે આમાં પણ કડા. વાત ચાલશે નયોથી, વાત વચન દ્વારા વાત ચાલશે નયોથી, પરંતુ એ નયોની વાતમાં પણ ગ્રહણ કરવાનો છે નયાતીત. નયાતીત ભગવાન આત્માનો અનુભવ કરવાનો છે. કહી ન શકાય આચાર્ય. અને હું કાલે જ વિચારતી હતી કે અહીંયા એમ લખે છે કે અનુક્ત, અનુક્ત એવું ને, અનુક્ત કહી ન શકાય એવું અનંત ગુણું છે. અરે કહી પણ કેટલું બધું દીધું આચાર્ય, ઉક્તમાં કહી પણ કેટલું બધું દીધું બોલો. અને તો પણ કહે છે કે જેટલું કીધું એના કરતા અનંત ગુણું તો હજી કહેવાનું બાકી છે, સામર્થ્ય જ નથી કહેવાની. કઈ ના, હું તમને લૌકિક એક્ઝામ્પલ થી સમજાવું, તો નહીં સમજાય. બોલો, તમે ત્રણ જણ છો, ચાર જણ છો, બરાબર છે? તમને હું આપું સાકર, તમને આપું ગોળ, તમને હું આપું કેળું, અને તમને હું આપું હજી એક મીઠું કઈ બોલા, શેરડી. ચલો, હવે આ ચારે મીઠી વસ્તુ છે, ગોળ, સાકર, કેળું અને શેરડી. હવે હું તમને એક એકને બોલાવ અને હું કહું કે ગોળ અને શેરડીના મીઠાશમાં શું અંતર છે, કઈ બતાવો. થોડું તો બોલો, કઈ તો કહો. તમે ગોળ સાયકો, તમે શેરડી ચૂસી, એ બે ના મીઠાશમાં અંતર તો કહો. બોલો ઉપમાવી, તમારા બાળક પ્રત્યે, બધી માતાઓને કહું છું, તમારા બાળક પ્રત્યે તમને કેવી મમતા ઉછળે છે જોઈને, કે ન જોદે પણ જોયે ન જોયે કેવી મમતા ઉછળે છે, અહીંયા વર્ણન કરો. અડધો કલાકની સ્પીચ આપો. બોલો, આવો સ્મૃતિબેન, આવો સ્મૃતિબેન, નહીં બોલાવો જાય, કેવી મમતા ઉછળે બોલો, શબ્દમાં કઈ બતાવો, કઈ બતાવો. ઘણી વાર આપણે લૌકિકમાં કહીએ ને, થોડું કીધું છે, લૌકિકમાં કહીએ કે નહીં, થોડું કીધું છે ઘણું સમજો, થોડું કીધું છે ઘણું સમજો. કૃપાળુદેવ લખ્યું છે ને, અરે આગમના એક એક શબ્દમાં અનંત આગમ છે, એવું કઈક લખ્યું છે ને, એક શબ્દમાં અનંત આગમ છે. હવે ડૂબકી મારવી પડશે. ઉપલક થોડું સાંભળી દીધું, અહીંયાથી આ સાંભળી જતી. એક તો એ પદ્ધતિ આપણી બહુ જ ખોટી છે, એ બહુ જ ખોટી છે. આજે ચલો અડધો કલાકનો ટાઈમ છે, ગુરુપ્રસાદ આવ્યું, લાવ ગુરુપ્રસાદ. આત્મધર્મ આવ્યું, લાવ આત્મધર્મ. હવે એનું અડધું પેજે પૂરું નથી કહ્યું, આનું અડધું પેજે પૂરું નથી કહ્યું, ખબર નહીં હવે પાછું ક્યારે હાથમાં આવશે. અચ્છા સ્ટોરી, ઓ લાવ લાવ. અચ્છા સમયસરની વાત, ઓ લાવ. બહુ ખોટી પદ્ધતિ છે. एक व्यवस्थित आप अगर रुचि से अगर काम करवू से उपयोग ना सदुपयोग करवो छे इंद्रियो ना सदुपयोग करवो छे अतींद्रिय आत्मा ना अनुभव करवो छे अने जल्दी जल्दी सिद्धालय में सिद्ध बनी ने द्रव्य कर्म नौ कर्म भाव कर्म थी रहित थवू छे तो प्रॉपर ज्ञान ना सदुपयोग करीने पहला तत्व नो निर्णय पाको करो। अरे बोलता हो ने तमे के आम छे मजा नहीं तो पण अंदर नी जागृति अवेरनेस तमारी रहेवी जोईए के जेनी वात करू छु ए हुं छुं ज ने ए अलर्टनेस तमारी 24 कलाक चालवी जोईए 24 कलाक तो तमारी अंदर नी साधना चाली कहेवाय। बोलता वक्त हमें मैंने कोई पूछू केम जे पण ने वर्णन कर्यू पण अंदर थी जागृति मारी रही कि मैं 2 मिनट में पाछू टेस्ट कर्यू कि जेनु वर्णन थयू ए वर्णन खरेखर हूँ छू ज नहीं एनु परमन मारा हाथ में नहीं मारा आधीन नहीं अने हूँ एना थी भिन्न जेमा काई थतु नहीं एवो हूँ छू अने जेनु वर्णन करी रह्या छे हूँ छू ज नहीं। आई होप समझाय छे आ सूत्रों बदा वाची जसू ने तो अपन एनो भाव गुरुदेव न मर्या तो खबर नहीं खबर न पड़त शू कही गया मा उक्त अनुक्त में शू कही गया वचना थी तो हो वचन द्वारा आत्मा खरीद न सकाय अनुभव वचन द्वारा न कही सकाय तो पन आचार्य देव वन जंगल में बैठी ने खबर ने केटलू लखवानी कोशिश करी के जेना आधारे आपने एटलीस्ट थोड़ू तो अजम्पशन थाय के जे आचार्य देव हर छठा सातमा गुणस्थान में हजारों वार अंतर मुहूर्त में जे डुबकी मारे छे स्वभाव में ए स्वभाव केवो छे ए अव्यक्त ए अनिस्तृत अनुक्त अनुक्त आत्मा जेने कही नहीं सकाता वचनातीत छे शब्दातीत छे अव्यक्त छे ए केवो आत्मा छे थोड़ू भावभाषण कराय समझाई छे उक्त अनुक्त समझायू उक्त अनुक्त समझायू जल्दी बोलो समझायू तो आगळ वधीए। हमणा मैं बात करी ने कि घणुं बधुं तमारे समझी लेवानुं हवे वात चालती हुई एक गुणस्थानी छठा गुणस्थानी केटली वात करी शकशुं बोलो तमने खबर छे आचार्य देव छठा गुणस्थानना केटला परिणाम लिखा छे छठा गुणस्थानना एक एक गुणस्थानना छठा ने एक एक गुणस्थानना एक एक गुणस्थानना केटला परिणाम छे केटली रेन्ज छे असंख्यात रेन्ज छे बोलो। आ मति ज्ञान तमे को पहली इंद्रिय फर्स्ट इंद्रिय निगोह थी लईने मति ज्ञान क्या सुधी छे 12मा गुणस्थान सुधी छे ने छदमस्थ क्षयक्षम ज्ञान 12मा सुधी छे फंडामेंटल बहुत क्लियर होवा जोईए। हवे पहला गुणस्थान थी लईने मति ज्ञान छे अने 12मा गुणस्थान सुधी मति ज्ञान छे तमे को हवे आम कही दीधुं के पहला गुणस्थान थी 12मा गुणस्थान सुधी मति ज्ञान छे चलो तमे शुं समझ्या पहला थी 12मा गुणस्थान सुधी मति ज्ञान छे। अरे ना आटलू कीधुं पण आमां तमारे तो घणुं समझवुं पड़शे आई होप समझाय छे के एना असंख्यात लोक प्रमाण भेद छे मति ज्ञानना एक एक गुणस्थान ना केटला बधा परिणाम छे हवे तमे के आना पछी केवा शू मांगो छो अमने जेटलू संभळाय छे एटलू अमे सांभळीए छे केवी रीतना समझिए बस एटलू समझजो के जेटलू कीधुं छे एना करता अनंत गुणो वधारे हूँ महिमाशाळी छु बस जेटला वखाण जेटलू निरूपण जेटला जोर थी गुरुदेव आपणा स्वरूप नु निरूपण अने वचन द्वारा निरूपण करे छे एना करता अनंत गुणो महिमाशाळी आत्मा हूँ छु एटलू तो समझी शको के ना समझी शको बोलो હવે એવા આત્માની મહિમા આવી જોઈએ સમજાયું શું કીધું ઉક્તાનુક્તમાં સમજાયું ઉક્તાનુક્ત જો પરિભાષા વાંચીને ધ્રુવ અધ્રુવ કરીએ પછી પૂરું કરીએ જિસ વસ્તુ કા વર્ણન નહીં ક્યા આવ્યું અનુક્ત છે ને જિસ વસ્તુ કા વર્ણન નહીં ક્યા ઉસે જાનના વર્ણન નહીં ક્યા લેકિન ઉસે જાન લિયા પોઈન્ટ સમજાય કે ઉસે જાન લિયા એનું નામ અનુક્ત છે जिसका वर्णन नहीं सुना है फिर भी उस पदार्थ का ज्ञान गोचर होना वर्णन नहीं करू परंतु समझाई गयू भाव तमे बोईला नहीं पण हूँ लौकिक में कहे ने तमे बोईला नहीं पण हूँ तमारो भाव समझी गयो। घणी वार आपणे कहीए ने शब्द नहीं पकड़ता भाव ने पकड़जो अजीन एनाथी आगळ भाव नहीं पकड़ता अभिप्राय ने पकड़जो न समझायो શબ્દ નહીં પકડતા ભાવને પકડજો ભાવ નહીં પકડતા અભિપ્રાયને સમજ બોલો વ્યક્તમાં શું દેખાશે? છન્વજા રાણી દેખાશે ચક્રવર્તીની. વ્યક્તમાં શું દેખાશે? વર્ણન શેનું શેનું થઈ શકે બોલો, સહયોગથી થઈ શકે આનું તેનું, પરંતુ જોવાનું શું છે કે ઓહો જ્ઞાની ચક્રવર્તી ઇન્દ્ર સોધર્મ ઇન્દ્ર. અરે તમે કલ્પનાની બહારની વાત છે, સોધર્મ ઇન્દ્ર. મેં વચ્ચે પણ કીધું હતું, એક જીવન કાળમાં એમનો જેટલું સાગરનું આયુષ્ય, એક કે બે સાગર, એ એક જીવન કાળમાં સોધર્મ ઇન્દ્ર ને 40 નીલ સચિ ઇન્દ્રાણી નો સહયોગ વિયોગ થાય છે. નીલ શું છે? હજાર, 10,000, લાખ, કરોડ, અરબ, ખરબ, આગળ જાઓ તો નીલ કાઉન્ટિંગ. 40 નીલ કોને કહેવાય બોલો? સહયોગ વિયોગ સામે થાય છે. અને બધી સચિ ઇન્દ્રાણીઓ સાધર્મેન્દ્ર તલ્લા એક ભવતારી મોક્ષે લઈને સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જાય છે. વિચાર કરો, હવે 40 નીલ શબ્દ આવ્યો, સ્વાધર્મેન્દ્ર ની વાત આવી, ચક્રવર્તી ની વાત આવી, વાત થોડી આવે સમજી, ઘણું બધું લેવાનું. લૌકિકમાં તો બહુ હોશિયાર છે, પોઈન્ટ સમજાય છે? લૌકિકમાં તો બહુ હોશિયાર છે. ફેસ રીડિંગ ખબર છે, ઘણાને ફેસ રીડિંગ આવડતું, ફેસ રીડિંગ સમજાય છે? ફેસ રીડિંગ તમને ન સમજાયું ઘણા પછી પાછળ, તમને ન સમજાયું શું ચાલતું હતું? ના મન તો એમ તો એમને ફેસ રીડિંગ આવડતું જ નથી, મને બધા એકદમ સારા જ લાગે. તમને ખબર છે પાછળ શું એના દિમાગમાં ચાલતું હતું? બધું રીડ કરી લે બોલો. અરે બધું ખબર પડી જાય એના દિમાગમાં, આ ચાલતું હતું, આ ચાલતું હતું, એવાનો આમ હતો અભિપ્રાય, અંદર કાંઈ હતું, બહાર કાંઈ હતું, આમ હતું, તેમ હતું. આ અરે ભાઈ, એટલો ઉપયોગ બરબાદ કરવા કરતા બે સૂત્ર વાંચ ને ભાઈ, તારું કલ્યાણ થશે. એ ફેસ રીડિંગ એનું નહીં કર, ફેસ રીડિંગ કરવું હોય તો ભગવંતોનું કર, મુનિરાજોનું કર, જ્ઞાનીઓનું કર. અહીંયા કેટલી વાર બેસીએ છીએ, અહીંયા કેટલી વાર બેસીએ છીએ બોલો, ફેસ રીડિંગ કરવા અને જોવા માટે કે ગુરુદેવ અંદર શું ચાલે છે. કૃપાળુ દેવની સામે બેસો, તમને આમ આમ વૈરાગ્ય નીતરતો એવું લાગશે, તમને એવું લાગશે કે હમણાં હાલવા મળશે જંગલમાં, હમણાં હાલવા મળશે. જે વસ્ત્ર છે એ વસ્ત્રને ત્યાગે, એટલી ઉત્કૃષ્ટ ભાવના કરો ને, એ રીડિંગ કરો ને. એક 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 ગાથા લઈને આનંદ લો, એક 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 શબ્દ, એક 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 સૂત્ર. ખરેખર હું તો એમ કહું છું, ખરેખર આ તત્વ સૂત્ર ચાલુ કર્યું, ખરેખર એટલો ગજબનો ગ્રંથ. આ આ ડિક્શનરી છે જેમ ગરમની, આ ડિક્શનરી છે. કોઈ વાત મને લાવીને બતાવો તત્વ સૂત્રમાં ન હોય તો હું તમને કહું, બેસિક ડિક્શનરી છે. અને કુનકુન આચાર્ય દેવના પચ્ચીસ્ય હતા, ઉમાસ્વામી આચાર્ય એટલે કુનકુન આચાર્ય દેવના પચ્ચીસ્ય હતા. 2000 વર્ષ પહેલા સૂત્ર લખાઈ ગયા, આપણી પાસે આવી ગયા, અને જેટલું કીધું એનાથી કે છે એક બોલો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ બોલો. કીધું તો આટલું, પણ એની પાછળ સમજવાનું કેટલું છે. સમજાયું? ઉક્તાનુક્તમાં સમજાયું? સમ્યક દર્શન નું હવે વિચાર કરો, જ્ઞાન નો વિચાર કરો, ચારિત્ર નો વિચાર કરો, વિચાર કરતા જાઓ, મજા આવશે. ચલો લાસ્ટ ધ્રુવ, ધ્રુવ લઈ લે, લાસ્ટ ને પૂરું થઈ રાખો. હવે નેક્સ્ટ ટાઈમ 20 સૂત્ર સુધી કરી નાખશું, નેક્સ્ટ ટાઈમ 20 સૂત્ર સુધી થઈ જશે, કારણ કે આમાં ઘણો બધો વિષય આપણો આવી ગયો. હવે આ બહુ ગજબ છે. ધ્રુવ, અધ્રુવ બોલો જલ્દી, શું સમજાય છે શબ્દ ધ્રુવ અધ્રુવ? જલ્દી, 8 મિનિટ છે, થઈ જશે. 4 મિનિટ ધ્રુવ, 4 મિનિટ બરાબર. જો હવે શું કે છે ધ્રુવ અધ્રુવમાં, કે છે બહુ ખરી, સાચે કહું મને તો જરાય સંતોષ જ નથી થતો આટલું ફાસ્ટ ભણાવીને. મારી તો પદ્ધતિ જ નથી કે આટલું 6 બોલ એક લેક્ચરમાં પતી જાય. ઓહો, એક એક માં આનંદ લો, ઘરે જઈને લેજો આનંદ, હે ને. ધ્રુવ અધ્રુવમાં નિત્ય, નિત્ય ધ્રુવ એટલે નિત્ય. આમાં 2 અપેક્ષાએ વાત સમજવાની છે, વાત જો ટીકામાં બધું છે, નિત્ય અને અનિત્ય. ધ્રુવ અધ્રુવ એની પરિભાષા વાંચી આપણે, જો બહુ સરસ છે. બહુ સમય તક જ્ઞાન જૈસા કા તૈસા બના રહેના, અર્થાત બહુ ગજબનો શબ્દ, બહુ ફેવરેટ વર્ડ છે, દ્રઢતા વાળા જ્ઞાન. ઓલું પેન્ડ્યુલમ સમજાયું? સમજાય છે? લૌકિકમાં પણ દ્રઢતા જોશે. જે રીતના એક્ઝામ્પલ આપું તમને, કે કોઈને આપણે પૂછ્યું કે સંમેચ્છી કરાવું છે, અમે જઈએ છીએ એક્ઝામ્પલ સંમેચ્છી કરાવું છે, તો સામેવાળો વ્યક્તિ કે જેવું બેન હા તમે હા કરો છો, તમને પૂછું છું, તો તમે કહેશો હા આવું છે, એક્ઝામ્પલ છે. પછી ઘરે જઈને બે, ના ના આવું છે, આવું છે, તમે જાઓ છો આ, ના આવું છે, આવું છે. પછી ઘરે જઈને 2 કલાક પછી ટિકિટ લઈ લીધી, ના ના ટિકિટ લઈ લીધી, તો મેં કીધું ના બસ લેવાની છે, ઠીક છે લઈ લો વાંધો નહીં લઈ લો બરાબર. પછી 2 દિવસ પછી ટિકિટ લઈ લીધી પાકી બરાબર. મને એમ થાય છે કે શું કરું ખબર નથી, ઠંડી બહુ હશે, આમ હશે, તેમ હશે બરાબર. પછી પાછો ફોડે, ના ના આવું છે, આવું છે, ધડધડ આવું છે, બરાબર. પછી જે દિવસે જવાનું હતું, ભાઈ આવું છે ને, આવવાના છો ને? ના ના, એમ થાય છે કે રેવા દો, ઘરમાં નથી નીકળાય. બોલો, આ પેન્ડિલનની જેમ આવું છે નથી આવું, આવું છે નથી આવું, એટલા ઘડીકમાં એટલા ભાવતે સ્વાધ્યાયમાં બેઠા બેઠા એટલા ભાવ ધ્રુવ જ્ઞાન ધ્રુવ એટલા ભાવતે ના ના કરું છે, આત્માનું કલ્યાણ કરું છે, કરું છે, કરું છે. અને ઘરે જઈએ ને બે ચાર કલાક જાય, તેમ ત્યાં સન્ડે છે, ચાલ ને હવે સાંજના કઈ ફરી આવે યાર, બહુ આખું વીક યાર, બહુ ટાયરિંગ હતું. બોલો, આ અધ્રુવ ધ્રુવ અધ્રુવ પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? દ્રઢતા લે, દ્રઢતા. નેક્સ્ટ યર તો હવે આ IPL આવશે ને, મેચ હું નહીં જોઉં, નહીં જોઉં, નથી જોઉં. બહુ જ કુજ્ઞાન છે, બહુ વિકલ્પ છે, અનર્થ દંડ છે, બહુ બહુ નિર્ણય કરે ધ્રુવ, બહુ નિર્ણય કરે. અને પછી જરાક નજીક આવતો એમ થાય, ના ના યાર, ઇન્ડિયા જીતશે તો, ઇન્ડિયા ફાઇનલમાં આવશે તો જોઈ લઈશ. બોલો, હવે આવું જ્ઞાન મોક્ષ માર્ગમાં ન ચાલે. અગર ગુરુદેવ આમ કર્યું હોત ને સંપ્રદાય પહેલા, તો શું થયું હોત કહો આપણું? બોલો, શું કર્યું, શું આવું અગર થયું હોત કે દીક્ષા છોડું, ન છોડું, છોડું, ન છોડું, શું કરું, દિગંબર તો કોઈ છે નહીં, પછી ક્યાં જઈશ, પછી શું થશે, પછી આ વિરોધ કરશે, આ લોકો આમ કરશે, પછી ખાવાના ઠેકાણા નહીં, સાધુ વેશ નાખીશ, આમ છે. બોલો, ટોટલ મજી સાહેબે એમનું ધ્રુવ જ્ઞાન છોડ્યું હોત, ન છોડ્યું, છોડ્યું હોત તો શું થાત કો? આપણે હોત તો શું કરે? મને તો ખબર નહીં, એક્ઝામ્પલ મને તો આમ લાગે કે આમ આમ આપણી આંખની સામે હોવો જોઈએ. પાંચમો અધિકાર ને તમને પ્રોબ્લેમ કરે છે ને, તમે કાઢી નાખો ભાઈ, પાંચમો અધિકાર કાઢી નાખો, પછી કાંઈ વાંધો નહીં, આખું મોક્ષનો પ્રકાશ અમે છપાવશું. આપણે આપણે બોલો અક્ષયભાઈ શું કર્યું હોત? અચ્છા, પાંચમો અધિકાર કાઢવો છે ને, કાઢી નાખો ને ભાઈ, હવે મારી જાન ક્યાં આપું હું? બોલો જલ્દી, ધ્રુવ જ્ઞાન. તમે આ દેહ લો, તમે ગમે તે કરો, તમે ગમે તે કરો, એક તો બે વાત, એક તો મારા ધ્રુવ, બે વાત, એક તો મારા ધ્રુવ સ્વભાવને કાંઈ નથી થવાનું, એક મારા ધ્રુવ જ્ઞાનને કાંઈ નથી. જે જ્ઞાન નિર્ણયાત્મક છે, જે જ્ઞાન દ્રઢતા વાળું છે, એ જ્ઞાનને કાંઈ કોઈ હલાવી નથી શકવાનું. ગમે તે તમે કરી લો, ગમે તે કરી લો. બોલો, સમજાય છે? શું વાત આવે છે? ધ્રુવ જ્ઞાન જોશે, ધ્રુવ જ્ઞાન એટલે સમજાયું આવી ને વાત એવી, ધ્રુવ જ્ઞાન એટલે દ્રઢતા વાળું જ્ઞાન, ધ્રુવ જ્ઞાન એટલે જલ્દી, ધ્રુવ જ્ઞાન એટલે હવે પોઈન્ટ પકડો, આ ધ્રુવ, આ ધ્રુવ પર્યાયની વચ્ચે જે ધ્રુવ જ્ઞાન એટલે કે ધ્રુવ સ્વભાવને જોઈ લે, અધ્રુવ 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 પર્યાય, અધ્રુવ સંયોગો, અનિત્ય અધ્રુવ સંયોગોની વચ્ચે જે ધ્રુવ સ્વભાવને જોઈએ છે, એ ખરેખર ધ્રુવ જ્ઞાન છે. ધ્રુવ સ્વભાવ સમજે, ધ્રુવ. બીજું બધું કેવું છે? અધ્રુવ. અને આત્મા કેવો છે? કેમ આમ થાકી ગયા? છ બોલ થઈ ગયા એટલે બહુ બધું થઈ ગયું? વિષય તો થોડો આવશે ને, કારણ કે તો આગળ વધી શકશું આપણે. ધ્રુવ અધ્રુવ સમજાયું, ઉક્ત અનુક સમજાયું, નિસ્તૃત અનિસ્તૃત સમજાયું, ક્ષિપ્ર ક્ષિપ્ર સમજાયું, એક અને બહુ બહુવિધ બધું સમજાયું. અરે વાહ, વેરી ગુડ. બાર બોલ થઈ ગયા, બાર બોલનું ઘરે જઈને ચિંતન કરજો, એક એક લાઈનમાં લખવું હોય તો પોતાનું હોમવર્ક લખજો કે આમાં આવ્યું, આમાં આવ્યું, આમાં આવ્યું, આમાં આવ્યું. ધન્ય એ છે કે જે અધ્રુવ પર્યાયની વચ્ચે ધ્રુવ સ્વભાવને જોયે છે. ધન્ય એ નથી કે જે અધ્રુવની વચ્ચે અધ્રુવને જ જોયે છે. આપણે શું કરીએ છીએ? અધ્રુવમાં શું જોઈએ છે? અધ્રુવપણું જોઈએ છે. પણ અધ્રુવમાં શું જોઈ લે? ધ્રુવ સ્વભાવ. દેખાય અધ્રુવ, અગેન દેખાય અધ્રુવ, પણ એને જોઈને હલે નહીં. ઔદૈક ભાવ અધ્રુવ છે, લગાડો જલ્દી. અરે શાયિક ભાવ, વેરી ગુડ. શાયિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ, ઉદય, સંયોગ, ઘર. થોડો અવાજ વધવો જોઈએ, ઘટવો ન જોઈએ. ઉદય, ઘર, સંયોગ, શરીર, ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય, ઇન્દ્રિયનો વિષય. અગેન સ્ટોપ બધા. કેટલી વાર અધ્રુવ બોલીએ પણ? અચ્છા, એક વાર ધ્રુવ બોલાવો એમ કે છે, પણ અધ્રુવ નું લિસ્ટ પતવાનો. બધા એકદમ માસ્ટર માઇન્ડ છે. અમે અધ્રુવ બહુ વાર નહીં બોલીએ, અમે ધ્રુવ બોલશું. જ્ઞાયક ભાવ, હવે આવ્યો અવાજ. અધ્રુવ અધ્રુવ આખું વિશ્વ, આ બધા અહીંયા બેઠા છે ને, આપણને અહીંયા ક્યાંય પણ બેઠા આપણે લાગે જે અધ્રુવ છે ને અધ્રુવ માન, જે ધ્રુવ છે ને ધ્રુવ માન. બસ, તો અધ્રુવમાં ધ્રુવની કલ્પના નહીં કર. શું કરીએ છીએ? અનિત્યમાં કલ્પના કરીએ છીએ, અનિત્યમાં નિત્યની. સંરક્ષણ જ્ઞાન અનિત્ય છે, એમાં નિત્યની કલ્પના કરીને એના બલ પર મહાન માનીએ છીએ, મિથ્યાત્વ. લાગુ છે સહસ્ત્રમ જ્ઞાન જ્ઞાન નું ધ્યેય અધ્રુવ છે અને જ્ઞાન સ્વભાવી આત્મા ધ્રુવ છે. દ્રઢતા વાળું જ્ઞાન ધ્રુવ હોવું જોઈએ. સમ્યક જ્ઞાન ધ્રુવ છે, જ્ઞાન સ્વભાવ ધ્રુવ છે, એની સામે આખું વિશ્વ અધ્રુવ છે. સમજાયું ધ્રુવ અધ્રુવ? બરાબર. ચલો એક એક વાર આપણે ખાલી આ બોલમાં શું આવ્યું, છ બોલ આવ્યા ને, એમાં લાસ્ટ આજે જે કહી રહ્યા ને એનું જોઈ લઈએ એક એક વાર. હવે નેક્સ્ટ ટાઈમ આપણે શું કરવાનું છે, નેક્સ્ટ ટાઈમ આપણે શું કરવાનું છે, 363 ભેદ ગણવાના છે. મતિ જ્ઞાનના જે ભેદ આવ્યા ને 363, બહુ બહુવિધમાં શું આવ્યું, જલ્દી, બહુમાં સંખ્યા, બહુવિધમાં જાતિ, જાતિ બહુવિધમાં શું આવ્યું, જાતિ, બહુમાં શું આવ્યું, સંખ્યા, એકમાં શું આવ્યું, સંખ્યા, અને એક વિધમાં જાતિ. બરાબર છે. પછી શિપ્રા શિપ્રમાં ફાસ્ટ શીઘ્ર એની વાત આવી. પછી ઉક્તાનુક્તમાં શું આવ્યું, એની પછી આવ્યું નિસ્તૃત અનિસ્તૃત, નિસ્તૃત અનિસ્તૃતમાં વ્યક્ત અને અવ્યક્ત, અને એના પછી ઉક્તાનુક્તમાં શું આવ્યું, હા, કહી શકાય અને ન કહી શકાય, અને ધ્રુવ અધ્રુવમાં શું આવ્યું, નિત્ય અને શેમાં શેની કલ્પના ન કરવી, અનિત્યમાં, અધ્રુવમાં, ધ્રુવની કલ્પના, આ શરીર કેવું છે અધ્રુવ, હવે એમાં ધ્રુવની કલ્પના કરીને એમાં એકત્વ કરશે તો દુઃખી થયા વગર રહેશે નહીં. એમ એક એક પર્યાય અધ્રુવ છે, સંયોગક્ષમ જ્ઞાન અધ્રુવ છે, અવેક ભાવ અધ્રુવ છે, એને જોઈને ક્યારે પણ ગભરાતા, ડરતા, મુંજાતા નહીં. પોતાનો વિલ પાવર કહીએ કે કોન્ફિડન્સ કહીએ, એને થોડો પણ ડાઉન નહીં જવા દેતા. કોના આધારે? ધ્રુવના આધારે. કારણ કે અધ્રુવમાં તો અધ્રુવપણું રહેવાનું જ છે. કોઈ ઉદય એક સરખો કાયમ રહેવાનો, શરીરની અવસ્થા એક સરખી કાયમ રહેવાની, ઉદયો પરિવાર જન એક સરખા કાયમ રહેવાના, કર્મનો ઉદય એક સરખો કાયમ રહેવાનો, સંયોગક્ષમ જ્ઞાન એક સરખું કાયમ રહેવાનો, અને રૂચિ પણ એક સરખી કાયમ રહેવાની નથી. એટલે આજે રૂચિ છે તો આજે અધ્રુવમાં ધ્રુવપણું જોઈને પોતાનું કલ્યાણ કરી લેવા જેવું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસ કે લિયે.